તારીખ 13/5/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 109, 110 અને 111 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 83.
જે વૃદ્ધિનો પાથ પાર પૂરો પામી શકાય એવું નથી. જે ચૈતન્ય વૃદ્ધિ સિદ્ધિ છે એને અગટપણે પોતાના અંતરમાં દેખાય છે, વાસે છે, એટલે સ્વરૂપ લક્ષ્મીનો સ્વામી છે, અજાચી લક્ષપતિ છે. એટલે અજાચી થયો, યાચના હવે કરતો નથી, પોતાના સર્વોત્કૃષ્ટ પદ ને જોતા હવે મારે કઈ જરૂર નથી એવું એને જણાય છે. એટલે એને ક્યાંય દીનતા, યાતના, દીનતા, લાચારી એવું કરવાનો ભાવ થતો નથી. કેમ કે પોતામાં જ ચૈતન્યની અગાધ વૃદ્ધિ ભરેલી છે. છેડો નથી એટલી વૃદ્ધિ છે, અગાધ છે એટલે ક્યાંય પાછળ અંત નથી એટલી વૃદ્ધિ છે. મારે અનેક પ્રકારના પુદગળ પરમાણુની જરૂર છે, એના વિના મારે હાલે એવું એ સ્થિતિમાં ઉભો છે. પછી ક્યાંથી દેખાય? પરમ પવિત્ર તીર્થ છે, ક્યાંય બીજે તીર્થમાં યાત્રા કરવા જાય છે દ્રવ્ય ને ભાવે, એના બદલે ભાવે તારા આત્મામાં, અંતરમાં પરમ પવિત્ર તરી જેનાથી તરાય તે તીર્થ. આમ તો રૂઢિવાચક શબ્દ છે, દર્શનને યોગ્ય, યાત્રાને યોગ્ય એને તીર્થ કહે છે. મૂળ એનો અર્થ છે કે તરવાનું નિમિત્તને તીર્થ કહેવામાં આવે છે. તેથી સત્પુરુષ બહારમાં તીર્થ છે, સદગુરુ બહારમાં તીર્થ છે, અને દેવ સદેવ બહાર માં તીર્થ છે. અને જ્યાં સત્પુરુષોનું નિવાસ સ્થાન છે એ પણ તીર્થ છે. મોક્ષને તો એટલો મહિમા હોય છે કે જ્યાં એમની ચરણરજ પડી હોય એને પણ એ તીર્થ સમજે છે. પછી સોનગઢ તીર્થ છે તો કહેવાનો પ્રશ્ન રહેતો કોને ના પાડી. પણ સત્પુરુષ પ્રત્યે અમને રાગ છે તો એને કઈ ના પાડવાનું કારણ નથી, ગૌરવનો વિષય છે, લાંછન નથી. જેને ઉપકારી સત્પુરુષ પ્રત્યે રાગ ન હોય તો એના માટે અયુક્તું છે, અયોગ્ય છે. ઉપકારી પ્રત્યે તો ઉપકાર નો રાગ આવ્યા વિના, જેને નિમિત્ત નો વિવેક નથી તેને આત્મા નો વિવેક નથી. નિમિત્ત નો વિવેક છૂટી ગયો એનો અર્થ કે બહુ સ્થૂળ વિપરીતતા ઉત્પન્ન થઈ એટલે વિવેક નો નિમિત્ત, નિમિત્ત નો વિવેક છૂટી ગયો. પછી ઉપાદાન નો વિવેક હોવાનો પ્રશ્ન રહેતો નથી. એવી વિચિત્રતા બને કે નિમિત્ત ના વિવેક નું ઠેકાણું ન હોય, ઉપાદાન ના વિવેક ની મોટી મોટી વાત કરે, એના ઘરની વાત નથી. કોક ની વાત કરે છે એને કઈ લેવા દેવા. પરમ પવિત્ર તીર્થ છે જેમાં પરિપૂર્ણ પવિત્રતા, અનંત પવિત્રતા રહેલી છે અને રાગાદી મલિનતાને જેમાં ગંધેય નથી, એવું આત્મા રૂપી પરમ પવિત્ર તીર્થ છે. તેમાં સ્નાન કર, અન્ય મતીઓ સ્નાન કરવા જાય છે ને અલ્હાબાદ નું ત્રિવેણી સંગમ છે, પ્રયાગ, પ્રયાગ કે આ પુષ્કર માં સરોવર છે ને અજમેર પાસે પુષ્કર છે, સ્નાન કરવા જાય છે, સમુદ્ર સ્નાન કરે. આ જગન્નાથપુરી માં સમુદ્ર સ્નાન નો મહિમા છે, ત્યાં દરિયો છે એટલે સમુદ્ર, દરિયો તો બધે હોય છે પણ હવે કાંઈ કાંઈ ગોઠવી દે. સ્નાન કરવું એટલે ડૂબકી લગાવીને સ્નાન કરવું એમ કે પરમ પવિત્ર તીર્થ એવો જે આત્મા, એમાં તો ડૂબકી લગાવ, સ્નાન કર એટલે એ પવિત્રતાના જળથી તરબોળ થઈ જા, પ્રદેશે પ્રદેશે પવિત્રતા પ્રગટ થાય અને નિતરતી પવિત્રતા પ્રત્યે એવું સ્નાન કર. સ્નાન કરે તો નીતરે છે ને પાણી, દોર્યું હોય પાણી નીતરવા માંડે. આત્મારૂપી પરમ પવિત્ર તીર્થ છે એમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે, એકલી પવિત્રતા જ ભરેલી છે. જ્યારે આત્માની પવિત્રતાનું જ્ઞાન થાય છે ત્યારે રાગાદી મલિનતાનું સાચું જ્ઞાન થાય છે, નહીતર કોઈને કોઈ પ્રકારના શુભ રાગમાં પવિત્રતા સમજીને એની ઉપાદેયતા રહી જાય છે. આત્મા પવિત્રતાથી ભરેલો છે, તેની અંદર ઉપયોગ મુખ, એ પવિત્રતા હું પવિત્ર છું એમ ઉપયોગને મુખ, ઉપયોગ મુખનો અર્થ છે હું પોતે જ પવિત્રતાનો પિંડ છું, પરિપૂર્ણ પવિત્ર સ્વરૂપ છું એમ અંદરમાં પોતાના સ્વરૂપને અનુભવવા માટે ઉપયોગને અંદર લઈ જા, ઉપયોગને ઉપયોગ સ્વભાવમાં ઉપયોગને મુખ, એ ઉપયોગનું યથાસ્થાન છે, સાચું સ્થાન છે, યોગ્ય સ્થાન છે. વાત કરવામાં ભેદ પડી જાય છે, વસ્તુ એક હોવા છતાં એક વસ્તુની વાત કરવા જતા એમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. પણ કહેનારનું લક્ષ એક અભેદ ઉપર છે, ભેદ કથન ઉપર છે, કથનના વિષયરૂપ ભેદ ઉપર નથી. તેથી સાંભળનારનું લક્ષ પણ અભેદ ઉપર રહેવું ઘટે છે, ભેદ ઉપર એનું લક્ષ્ય જોવું જોઈએ. વાત કરે ત્યારે ભલે એમાં ભેદ આવે, કથનની અંદર ભેદ આવે તો પણ એ લક્ષ્યનો વિષય નથી. એમ કથનની અંદર આવે કે પાણીનો પ્યાલો આપો, પણ લક્ષ્ય છે પાણી ભરેલા પ્યાલા ઉપર. જ્ઞાનમાં ફરક ન પડે, ભાષામાં ને વિકલ્પમાં ફરક પડે, જ્ઞાનમાં ફરક પડે, પડે છે ફરક જ્ઞાનમાં, પડતો જ નથી. જ્ઞાન તો નિશ્ચય સ્વરૂપનું જ રહે છે. ભાષા વ્યવહારની હોવા છતાં નિશ્ચયનું જ્ઞાન છૂટીને વ્યવહારના કથન અનુસાર જ્ઞાન ઊંધું થઈ જાય એવું બનતું નથી. આરોપિત છે વ્યવહારનું કથન. બીજે ઉપયોગ છે ને, રાગ ઉપર ઉપયોગ છે એટલે એમ કહે છે કે એ ઉપયોગ પલટીને પવિત્ર પરમ પવિત્ર તીર્થ સ્વરૂપ એવો જે નિજ આત્મા એમાં ઉપયોગને મુખ એમ બીજે ઉપયોગ છે એટલે આમ ઉપદેશ આવે છે. પ્રેરણાનો બોલ છે, પ્રેરણા આપે છે. તો આમ તરબોળ શબ્દ વાપરો છે, આત્માના ગુણોમાં તરબોળ થઈ જશે, મગ્ન થઈ જા, લીન થઈ જા. આત્મગુણોની અંદર તું લીન થઈ જા, આત્મગુણોની અંદર તરબોળ થઈ જા, ડૂબી જા. બહાર નીકળવું ન પડે એમ ડૂબી જા, એમાં જ સમાઈને રહી જા. એના જ હું ઉત્કૃષ્ટ સ્થાન પરિણામને માટે બીજું કોઈ નથી. આયાના આયા શુદ્ધાત્મા દેવીમાં ના દેવળમાં પિંડ છે, અનંત ગુણોની વૃદ્ધિ સિદ્ધિથી ભરપૂર છે, પરમ પવિત્ર છે. ઉપયોગને વિતરાગ ભાવે એમાં રાખીને કાંઈ બીજો પરિશ્રમ ને બીજો ભાવ ધામો કે ઉપાધિ કરવાની ક્યાંય વાત નથી. સાચું કરે, અંદર ફરી જાય, અંદર લીન રહે એ બતાવવા માટે ભગવાનની પ્રતિમા સ્થાપના કર્યું. આમ કરવા દેવું છે, આ ભગવાને કહ્યું, તું પણ આમ કર. આ સિદ્ધિ વાત આત્માના ગુણોમાં તરબોળ થઈ જા, આત્મતીર્થમાં એવું સ્નાન કર કે પર્યાય શુદ્ધ થઈ જાય અને મલિનતા પડી જાય. અનાદિની જે અવસ્થામાં મલિનતાની પરિણતિ છે, તું એવું સ્નાન કર, એવું એવી ડૂબકી લગાવ કે ડૂબકી લગાવનાર અવસ્થા છે એમાં તરબોળ થઈને એવી એવો દ્રઢ સ્વભાવ પવિત્ર, એવો જ રાગ રહિત પવિત્ર ભાવ અવસ્થાનો પર્યાયનો થઈ જાય અને મલિનતા ઉત્પન્ન ન થાય અને મલિનતા ચડી જાય એમ કહેવામાં આવે. મલિનતા ઉત્પન્ન થતી નથી, ઉત્પન્ન થતીથી ક્ષણે ક્ષણે સમયે સમયે બંધ થઈ જાય છે. એવું સ્નાન કર આત્મતીર્થમાં, એવું સ્નાન કર. આ વારંવાર યાત્રા કરીને સ્નાન કરવા જાય છે, એવું સ્નાન કર મલિનતા ઉત્પન્ન જ ન થાય. પછી અંદર ને અંદર પરિણામ લીન રહ્યા કરે અને એવો શુદ્ધ પવિત્ર આત્મા છે અવસ્થાએ પણ એવો જ પ્રસિદ્ધ થઈને પરિણમન થયા કરે. બીજી રીતે એનું પરિણમન થાય અને મલિનતા ઉત્પન્ન થવાની યોગ્યતાનો ક્ષય થઈ જાય. એ તો યોગ્યતા છે, એ કોઈ શક્તિ કે ગુણ કે ધર્મ નથી. ગુણરૂપી ધર્મ નથી, શક્તિરૂપી ધર્મ નથી. એ યોગ્યતા છે, એનો ક્ષય થઈ જાય છે પછી ફરીને એ કામ થતું અવસ્થામાં એ યોગ્યતા હોય છે. સ્વરૂપના પુરુષાર્થથી એવી યોગ્યતાને બાળી નાખવામાં આવે છે, એનો ક્ષય કરી નાખવામાં આવે છે એટલે ફરીને ઉત્પન્ન થતી. આ કરવા જેવું આ છે, અવસ્થા દ્રષ્ટિએ કોઈ કરવા યોગ્ય કાર્ય હોય તો આત્મારૂપી પરમ પવિત્ર તીર્થમાં લીન રહેવું એ કરવા યોગ્ય છે. કરવા યોગ્ય જ્યારે કર્તવ્યની વાત થાય તો આત્મ કર્તવ્ય છે. વસ્તુ તો કૃતકૃત્ય સ્વરૂપ છે, કૃતકૃત્ય સ્વરૂપ છે એનું શ્રદ્ધા જ્ઞાન આચરણ એને અહીંયા કર્તવ્ય કહેવામાં આવે છે. 109 બોલની અંદર
કર્તવ્યની પ્રેરણા છે. પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં તે જોયા નથી, તારી દ્રષ્ટિ બહારને મારશે. આ પ્રશ્નનો ઉત્તર છે કેમ દેખાતો નથી, કેમ દેખાતો નથી કે દ્રષ્ટિ બહાર છે, પરમ પુરુષ અંદર છે અને દ્રષ્ટિ બહાર છે. તો બહાર એને શોધે છે, ક્યાંય ભગવાનના દર્શન થાય કે ક્યાંય ભગવાન, તારો ભગવાન બહાર નથી, ભગવાન પોતે અંદરમાં છે અને જોવા માટે અંદર વળવાને બદલે બહાર શોધા કરે છે. જ્યાં ખોવાયું હોય ત્યાં શોધે તો મળે, મિત્ર ક્યાંથી મળે? ખોવાયું હોય ક્યાંક, શોધે ક્યાંક? ઘરમાં સોનાની આ નીતિ છે, ફળી છે, ખોવાઈ જાય ને ઉંબોર તળાવીને ગોતે, પાણી દખોળે, ક્યાંય મળે? આટલો બધો પરિશ્રમ કરે ને કેમ નહીં મળતું હોય? પણ ક્યાં પરિશ્રમ કરે છે? અસ્થાનમાં પરિશ્રમ કરે છે. ખોવાયું છે ક્યાંક શોધે છે. એમ પરમ પુરુષ તારી નિકટ હોવા છતાં, પુરુષાર્થનો પિંડ એવો, અનંત પુરુષાર્થનો પિંડ એવો આત્મા તું પોતે જ છે. નિકટ કેવું એ પણ જીવ જાણે બાજુમાં છે એમ નથી, પણ અવસ્થાની બાજુમાં હું શોધે છે ને, અવસ્થામાં હું પણ રાખે નથી. પણ શું હું પણ જે અવસ્થામાં રાખશ ત્યાંની એની બાજુમાં છે, ચૈતન્ય દળ અવસ્થાની બાજુમાં છે, અવસ્થાની પાછળ આખે આખો કારણ પરમાત્મા સદાય ઊભો છે, સદાય ખડો છે, હાજર છે. બોલાવા જવું પડે એવું સદાય હાજરા હજુર, હાજરા હજુર છે. શાસ્ત્રમાં શબ્દ આવે છે, સંકુચ કિરણ નામનો શબ્દ આવે છે, આંકડાથી જે ખુદી કાઢેલું હોય, ઉત્કીર્ણ સંસ્કૃત ભાષા છે, ખુદી કાઢેલું હોય એ મટતું નથી, બીજું ભૂસાઈ જાય, લખેલું ભૂસાઈ જાય, ઘસાઈ જાય. પણ કાંકડાથી ખોદેલું હોય એ હજારો વર્ષ સુધી વાંચી શકાય છે, શિલાલેખ થાય. એટલે તો આપણા આગમને શાસ્ત્રમાં આળસમાં પૂછાવે એ તો વધારે તકે એવો પથ્થર, પથ્થર પણ ઘસાય નહીં, એમાં ખોદેલું હોય એ ઘસાય નહીં. સદાકાળ એ જૈવંત વર્તો એવી એની એની પાછળ ભાવના હોય છે, મૂર્તની પાછળ અમૂર્ત ભાવના એવી હોય છે કે આવા આત્મભાવો, આત્મ સ્વરૂપને દર્શાવનારા શબ્દો ભાવો, એમાં અંતર્મુખ થવાની રીત પ્રદર્શિત કરનારા, વિધિ બતાવનારા શબ્દો, શાસ્ત્રો, શબ્દ બ્રહ્મ જેને કહેવામાં આવે છે, એ સદાય જીવંત રહો, સદાય એનું અસ્તિત્વ રહો, ક્યારે પણ એનો નાશ મુખાવ એમ એની સાથે ભાવ. અમથા અમથા પૈસા નાખે છે એવું નથી, અમથા હું હવે આરસની અંદર બધું આટલો બધો ખર્ચ કરવો, પૈસાની કિંમત શું છે? પૈસાની કિંમત ત્યારે છે કે આવો એનો કોઈ સન્માર્ગને વિશે સદુપયોગ થાય ત્યારે પૈસાની કિંમત, બાકી તો એ અનર્થનું ને નુકસાનનું ને આત્માને દંડનું કારણ થાય. એવું પરમાત્મ તત્વ, પરમ પુરુષ નામ પરમાત્મ તત્વ પોતે જ હોવા છતાં અને અવસ્થાની નિકટ હોવા છતાં, જોયું નહીં તે જોયા નથી એટલે અવસ્થામાં એ જણાયા નથી, બહુ નજીક છે. સૂર્યની નજીક હોય, સૂર્યની નજીક હોય ને કોઈ એમ કહે કે કોઈ અમને પ્રકાશ તો દેખાડો, સમુદ્રની મધ્યમાં હોય અને કોઈ એમ કહે કે પાણી તો દેખાડો, એના જેવી આવી વાત છે કે આત્માની શંકા કરે આત્મા પોતે, આ શંકાનો કરનાર પોતે, આ કોઈ અમાપ અચરજ છે, અમાપ આશ્ચર્ય છે. પોતે પોતાની શંકા કરે છે કે હું આવો છું, હું આવો પરમાત્મા, હે હું પરમાત્મા. ગુરુદેવે તો એક મોટી રણભેરી વગાડી, તું પરમાત્મા છો એમ નથી, એવો પહાડી અવાજ, એવો રણકાર છે. ક્યારે પરમાત્મા છો? સીધાલયમાં જઈશ ત્યારે. અત્યારે તું પરમાત્મા છો એમ નથી, ગાંઠ માર આ વાતની, ગાંઠ માર કરે આ રાખીને બીજું બધું છે. પછી અવસ્થાનો બધો ઉપદેશ છે કે રાગના સ્થાનમાં યથાયોગ્ય અને ગુણસ્થાન અનુસાર પરિણામ હોય, રાગના વિતરાગતાના ગુણસ્થાન અનુસાર વિતરાગતાના પરિણામ હોય. એ તો ગુણસ્થાનની ભૂમિકામાં પણ લોકો ગડબડ કરે છે એટલે બતાવવું પડે છે. એમાં ગમે તેમ હોય તો ચાલે છે, એમ છે એટલા માટે કહેવું પડે. પણ ખરેખર તો એને પરમાત્મા તત્વથી કાંઈ ઉત્કૃષ્ટ નથી. આ રાખીને વાત છે, પોતાના નિજ પરમાત્મા તત્વથી કાંઈ ઉત્કૃષ્ટ નથી, એ રાખીને બતાવો ઉપદેશ હોય છે. બધાય પરમાત્મા છે, એમાં પોતે પહેલો પરમાત્મા છે એ વાત મુખ્ય છે. કેમ કે બીજા પરમાત્મા સાથે થઈ ગયા હોય એની સાથે લેવા દેવા નથી, તો ન થઈ ગયા હોય એનું તો એને કોઈ લક્ષણ કરવાનું કારણ રહેતું હોય. બરાબર છે, પણ પર્યાયમાં રાગદ્વેષ દેખાય છે કેમ કે ત્યાં દ્રષ્ટિ બંધાઈ ગઈ છે, એટલે દ્રષ્ટિ છોડાવવા માટે કહે છે કે દ્રષ્ટિ જ્યાં સુધી બાર ને બાર છે, રાગદ્વેષ ઉપર છે. બાર ને બાર કહો કે રાગદ્વેષ ઉપર છે, કહો કે પરદ્રવ ઉપર, કહો કે દેહ ઉપર છે, ત્યાં સુધી તો એ પોતાના પરમ પુરુષને નિકટ હોવા છતાં એ દશા જોતી નથી. દશાની નિકટ હોવા છતાં દશા નથી જોતી. દરિયાથી દરિયા બાજુ પીઠ રાખીને ઊભો રહીએ અને કોઈ એમ કહે કે ભાઈ આ તમારી નજીક દરિયો છે ને અગાધ પાણી ભર્યું છે, પણ અમને તો અહીંયા છાંટો દેખાતો નથી, ક્યાંથી દેખાય? પીઠ છે દરિયા બાજુ, ઊંધું મોઢું રાખીને ઊભો છે. કોઈ એમ કે પણ તમારી નજીકમાં એટલો દરિયો છે, એટલો દરિયો છે. શું કે પણ દરિયાની તો હવાય આવે ત્યારે એમ થાય કે લાગે ના ના આખે બાજુમાં દરિયો, પણ આ તો હવાય આવતી નથી, આવે છે પણ તારું ધ્યાન નથી. આ કોન્શિયસ બાઇક કરે છે કે નહીં? માણસ દોષના પરિણામ જીવ કરે છે ત્યારે અંદરથી એનો આત્મા એને સંમતિ દેતો નથી, ના ના આમ તો ન હોય, આમ તો ન હોય. એ હવા છે, એ નિર્દોષ પરમાત્માની દોષનો નિષેધાત્મક વલણવાળી હવા છે. ન ગણકારે તો ન ગણકારે, તો આપણે સંકોચ કરીને એની વાત એટલા માટે કે ન ભૂંસાડી શકાય એવી વાત છે. એમ આત્મામાં જે જ્ઞાન છે, અને જ્ઞાન માત્રપણે જે આત્મા છે, એ ન ભૂંસાડી શકાય એવી વાત છે. સંકોચકીર્ણ જ્ઞાયક ચીજ છે આત્મા, સંકોચકીર્ણ જ્ઞાયક પદાર્થ છે. ન ભૂંસાડી શકાય એટલે ઉલ્લંઘન ન કરી શકાય એવો પદાર્થ હોવા છતાં મિથ્યાત્વ અવસ્થામાં મિથ્યા દ્રષ્ટિપણે એનું ઉલ્લંઘન કરી જવામાં આવે છે. ખરેખર ઉલ્લંઘન કરી શકાય એવું નથી, કેમ કે જ્ઞાયકપણું તોય મટે એવું નથી. જ્ઞાનનું જ્ઞાન માત્ર પણ તો મટે એવું છે જ નહીં. જાણવું 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 સામાન ક્યારે મટે છે? વિશેષની આકારો જે બદલાય છે, જાણવું સામાન્ય તો ક્યારે છૂટતું નથી, ક્યારે મટતું નથી. દ્રષ્ટિ બહાર છે એમ બતાવીને એમ કહે છે કે દ્રષ્ટિ અંદરમાં આવે, અંતરમાં દ્રષ્ટિ આવે તો પરમ પુરુષના દર્શન થાય એવું એમ છે. આમ ક્યાંક દર્શન કરવાના હોય તો ધકામુકી કરે. અહીંયા કહે છે કે રાગની આરે ધક્કા મૂકી કરીને તારા બહિર્ભાવો ની સાથે એને ધક્કો માર, અને અંદર માં પરમ પુરુષ ના દર્શન, દિવ્ય પુરુષ છે અંદર માં, આત્મા પવિત્ર દિવ્ય પુરુષ છે, એને સ્વ સ્વરૂપે નિહાળવો, કોકના સ્વરૂપે નહીં પણ એને સ્વ સ્વરૂપે નિહાળવો છે, એને માત્ર પોતા સ્વરૂપે, પોતા સ્વરૂપે છે એને પોતા સ્વરૂપે માત્ર નિહાળવો, બસ આટલું કામ છે, આથી વધારે કામ નથી આમાં. આ તો આરાધનાનો વિષય. આમ ક્યાંક તળાવ ને કાંઠે કરશો એટલે તો એને અફસોસ થાય, ત્યારે સરોવર પાણીનું, મીઠા પાણીનું સરોવર ભરેલું હતું ને હું તરફથી વલખા મારતો હતો. આ એવું છે બરાબર, આત્મા સંસાર અવસ્થામાં જે દુઃખી થાય છે, બેચેન થાય છે, ખરેખર એ સુખનો સાગર નજીકમાં છે, પોતે જ છે અવસ્થાની બાજુમાં, અને દુઃખી થાય છે સરોવરના કાંઠે તરફરીને તરફડિયા મારે એવી રીતે દુઃખી થાય છે, સુખનો સાગર નજીકમાં છે, અને દુઃખનું કોઈ કારણ આત્માને વિશે નથી. આત્મા માને પણ બહાર તો બધા પ્રતિકૂળતા ઉભી થાય, દુઃખ ખરું કે નહીં, તો બહાર થાય છે એનો અર્થ જ તારામાં નથી થતો, પછી તું મારામાં થાય છે એમ માનીને દુઃખી થાય તો બીજો કોઈ ઉપાય નથી. બાકી ખરેખર જે બહાર થાય છે એને એને આત્માને લાભ, એનાથી આત્માને લાભ નુકસાન, સુખ દુઃખ કે શાંતિ શાંતિ, અને અંદર કાંઈ અશાંતિ થઈ થવાની કોઈ જગ્યા નથી, અવકાશ નથી. પોતાના ગુણથી પરિપૂર્ણ છે, શાંતિથી પણ પરિપૂર્ણ છે, સુખથી પણ પરિપૂર્ણ છે, એને ભૂલતા ગમે એટલું દુઃખ છે, અને એને સંભાળતા પછી એને ક્યાંય દુઃખ ચિંતા ભય ખેદ કાંઈ રહેતો નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ એવું છે કે અતિ નિકટ છે, પોતાનું પરમ સ્વરૂપ, પરમ ઉપાદેયનું પોતાનું સ્વરૂપ પોતે જ છે, પણ જ્યાં સુધી એને પોતાનું અસ્તિત્વ પોતાની હયાતીને છોડીને બીજે ક્યાંય થાયતું છે ત્યાં સુધી એને જોવામાં આવતું નથી. સત્પુરુષ તો હાથ પકડીને દર્શન કરાવે છે, આ બધી વાતો એવી છે કે તારે ભગવાનના દર્શન કરવા છે, હા કરવા છે ને વિચાર, પણ આ બધું આગળ એટલું બધું આડું ઓળું ઊભું છે કે દર્શન થતા નથી. ભગવાનના દર્શન તો મારે ઘણા કરવા છે, પણ આડું એટલું બધા બારમાં ટોળું ઊભું એને ન જોઈ શકે ગરબી હોય તો. કોઈ એમ કે તો સૌથી પાછળ રહી ગયો, પણ હાલ હું તને બીજે બીજે ઠેકાણેથી અંદર લઈ જઉં, આ ટોળું બારનું બાર રહી ગયું છે, હાલ તને અંદર લઈ જાઉં. આમાં છે બધું મોટા મોટા વૈષ્ણવોના તીર્થ સ્થાનમાં એવી બધી સગવડ છે, પૈસા આપો બધો વેપાર છે, એ તો ટોળું બહાર રહી જાય અને વધારે ચાર્જ ભરે અને બીજા દરવાજેથી અંદર દર્શન કરાવવા લઈ જાય. અહીંયા કે તારે કાંઈ દેવાની જરૂર નથી, તારી ભાવના હોય તો હાલ તને અંદર લઈ જાઉં, હાથ પકડીને અંદર લઈ જાય છે, કોઈ એને બીજું નડતું નથી. એક એને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, રાગ દ્વેષના બધા જે આડસ છે, બધી આડસ છે એ ખસેડીને અંદર લઈ જાય છે. સત્પુરુષોના વચનોમાં આ તત્વ રહેલું છે, હાથ પકડીને અંદર લઈ જાય છે. જેમ કોઈ ડૂબતો હોય ને કાંડું પકડીને ખેંચે બહાર લઈ લે કાંઠે, એમ એને ડૂબતાને કાંડું પકડીને ખેંચે. જોતા પરમ પુરુષ તારી નિકટ છે, અત્યંત નિકટ છે, પ્રગટ છે, પ્રસિદ્ધ છે, અત્યંત પ્રગટ છે. જરા દ્રષ્ટિ ફેરવીને જો, બસ કાંઈ નથી આમાં, આ સિવાય બીજું કાંઈ નહીં. સાદી 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 અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સેવા, કેવા કેવા ભાવથી ભરેલા વચનો આવે છે. મંત્રો જેવી જ વાત છે. એમ તરસાને એમ કહે કે તારે સરોવરની કાંઠે જ તું છો, તને ખબર નથી એટલે તું કાંઠે બાજુ વળીને પાણી પીવા જાતો નથી. તને એમ લાગે છે બીજું બીજી બાજુ જોઈને કરે, આ જંગલમાં ક્યાં પાણી મળતું હશે ને શું થશે, મારું શું થશે, એમ થઈ જાય છે. એને એમ કે પણ કાંઈ નહીં, જો આ બાજુ જો તો આ સરોવર ભીરું છે. એમ આત્મા શાંતિનું સરોવર છે, સુખનું સરોવર છે, અમૃતનું સરોવર છે. એને કાંઠે પર્યાય છે, બરાબર કાંઠે છે. જરાય અરીસાથી, અરીસાના દળથી અરીસાની પર્યાય જરાય દૂર નથી. વચ્ચે એક દોરાવાનું અંતર નથી હોતું, જાણે અભેદ છે એની સાથે, એટલી નજીક અવસ્થા છે. દિશા ફેરે દશા ફેર છે, દિશા ફેરે દશા ફેર છે. એક વાર દિશા ફરે તો એ અપૂર્વ છે, એ કાર્ય એને અપૂર્વ કરે. જ્ઞાનથી જ્ઞાનને વેદવું ને જ્ઞાનથી જ્ઞાનને અનુભવવું, જોવું, જાણવું, બસ આ દિશા ફેરનું કાર્ય છે. અને જ્ઞાનથી જ્ઞાનને વેદવું, જાણવું, એનો સ્વભાવ છે જ્ઞાનનો. આમ દિશાફેર આમ થઈ જાય છે. દિશાફેર થવામાં આટલું આ જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર દિશાફેર થવામાં. જ્ઞાન જ્ઞાનને વેદે તે જ્ઞાનની સ્વસન્મુખતા છે, અને એ દિશાફેર થવો એ અપૂર્વ છે. એ નથી કર્યું, બાકી બધું પૂર્વાનું પૂર્વ શાસ્ત્રો ભીણો અને તપ કોને બધું કહ્યું, ગમે તે ક્રિયા કરી વારંવાર. જ્ઞાનમાં એને પોતાનો અનુભવ કર્યો નથી, પણ એ વેદાતું જ્ઞાન તે આત્મા છે. આ વાત એને ધ્યાન ઉપર આવી નથી. એ બાજુનો પ્રયત્ન, પુરુષાર્થ કે કોશિશ કદી કરતો નથી. દ્રષ્ટિ બહાર છે એમ કે એટલા માટે પોતાની સ્થાપના બહાર કરી છે. રાગમાં ને રાગના વિષય દેહાદીમાં પોતાની સ્થાપના કરી છે. એટલે નિકટ એવા પરમ પુરુષને અથવા અનંત જ્ઞાનના પ્રકાશથી જે પ્રસિદ્ધ પ્રકાશમાન છે એવા પરમ પુરુષને જોતો. પ્રકાશનો પિંડ આત્મા છે, જેમ સૂર્યપ્રકાશનો પુંજ છે. ગુરુદેવ શ્રી કહેતા કે ચૈતન્યના પ્રકાશનું નૂરનું પૂર છે. નૂર એટલે તેજ, ચૈતન્ય ના તેજનું પૂર છે, કિરણ નથી કે દેખાય કે ન દેખાય, આ તો પૂર છે. જેમ પૂરને ખાળી શકાતું નથી, એમ અગાધ શક્તિને ખાળી શકાય, આત્માની અગાધ શક્તિને રોકી રાખી શકાતી નથી. કેટલું નજીક છે કે બસ તદ્દન નજીક છે. દિશાફેર થાય એટલી વાર છે. પડખું ફરે બધું ફરે, પડખું ફરે એટલી વાર છે. આવા બધા વચનોથી વિષયને સુગમ કરેલો છે. અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે કે સંતોએ માર્ગને સુગમ કરેલો છે. માર્ગ તો જે છે પણ આત્માર્થી જીવને એ સહેલાઈથી ગ્રહણ થાય એવી કોઈ ભાષા આવે છે, એવા કોઈ શબ્દો આવ્યા છે, સુગમ થઈ જાય છે અને તરત જ ગમ પડે છે. ને બસ જ્ઞાન પોતાને વેદે એટલું જ કામ છે, અને જ્ઞાન પોતાને વેદે બસ એ તો એનું સ્વરૂપ છે ને, એનો સ્વભાવ તો એનું સ્વરૂપ છે, જેનો ત્યાગ થઈ શકતો નથી. આ તો ધ્યાન નથી ગયું એટલી જ વાત છે, એમ લાગે છે. આ તો આ વિષય ઉપર, આ પડખા ઉપર ધ્યાન નથી ગયું એટલી વાત છે, બહુ સુગમ વસ્તુ છે. આટલો પરમ પુરુષ નિકટ છે, પડખું ફરે એટલી વાર છે. સાંભળવામાં જે હેતુ હોવો જોઈએ એ હેતુ નથી, કાંઈક બીજા હેતુથી સાંભળવાની ક્રિયા થાય છે. બહુ ભાગ તો આત્માર્થપણે જ્યારે આવું સત્શ્રવણનું કાર્ય ન થાય ત્યારે બહુ ભાગ લોક સંજ્ઞાએ થતું હોય. આ મંડળમાં, આ સમાજમાં પણ મારું અમુક સ્થાન છે એ વાત એના અંદરમાં મગજમાંથી, મસ્તકમાંથી ખસતી હોય નહીં. મારું અમુક સ્થાન છે, હું બધાની વચમાં આવો છું, હજી આથી સારો દેખાવ, એવું હું કરું, દાન દઈને એવું કરું, ભક્તિ કરીને એવું કરું, શાસ્ત્રો વાંચીને એવું કરું, બીજા પ્રભાવના કાર્યો કરીને એવું કરું, પણ એવું કરું કે હું બધામાં કાંઈક એવો કાંઈક દેખાવ, એવો કાંઈક વિશિષ્ટ દેખાવ, કાંઈક વિશિષ્ટ શું પણ વિશિષ્ટ અને દેખાવ પણ વિશિષ્ટ. પછી પછી એમ કે કાંઈ કામ થતું નથી, પણ ભાઈ તારી દ્રષ્ટિ બહાર છે, લોકસંજ્ઞા એ દ્રષ્ટિ બહાર રહે, અથવા દ્રષ્ટિ બહાર પકડાઈ રહે અને દ્રષ્ટિ બહારથી છૂટે નહીં એવું કોઈ પકડ થવાનું સ્થાન હોય તો એ લોકસંજ્ઞા. એટલે જાણે એટલે શ્રીમદજી કીધું, હું કાંઈ ગસમાં નથી, મતમાં નથી, વાડામાં નથી, ક્યાંય નથી, હું આત્મામાં છું, એમ લેવાને પાછળ કારણ. કેમ કે જ્યાં અનેક માણસો ભેગા થાય ત્યાં સંપ્રદાય થાય છે, અને સંપ્રદાય થાય ત્યાં સંપ્રદાય બુદ્ધિ ઊભી થાય છે. સંપ્રદાય બુદ્ધિ એટલે આ ટોળામાં હું આવો, બસ આ સંપ્રદાય, આ અમારું ટોળો, આ અમારું, તારે કાંઈ લેવા દેવા નથી, તારું કરી છૂટ, બાકી તારે કાંઈ લેવા દેવા. પોતાની દશા પહેલા લખે છે કે પાણી સ્વભાવે શીતળ થતા કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ છળકતો રાખ્યો હોય તો તેની નિરીક્ષા હોય છતાં અગ્નિ ઉપર તપેલું પાણીનું મૂકે ને પછી ઈચ્છા એમ રાખે કે આ પાણી કાઢો રહીએ તો સારો, તે પાણી ઉષ્ણ પણ ભજે છે, એમાં ઈચ્છા કામ આવતી નહીં, તેવો આ વ્યવસાય જોવો કેટલો કંટાળો છે, સંસારમાં વૈરાગ કેટલો છે. સમાધિ એ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણતાનો હેતુ થાય છે એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે. સમાધિ એ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણતાનો હેતુ થાય છે આ વ્યવસાય. આવી પડેલી વાત છે, કરી છૂટું કરવાની વાત નથી, હોશથી કરવાની તો કોઈ વાત રહેતી નથી, આવી પડેલી વાત. વર્ધમાન સ્વામી એ ગ્રહવાસમાં પણ સર્વ વ્યવસાય યથાર્થ કર્તવ્ય રૂપ નથી એમ જાણ્યું હતું, તેમ છતાં તે ગ્રહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. કેમ કે અસાર જાણ્યો હતો, મુનિચર્યા ગ્રહણ કરવાનું કારણ પહેલેથી હતા, એમાં ગ્રહવાસમાં હતા ત્યારે પણ એમાં અસાર પણ જાણ્યું હતું. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ થતા તે બળ કરતા પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણીને મૌનપણું અને અનિંદ્રાપણું 12.5 વર્ષ લગભગ વધ્યું છે. 12.5 વર્ષ સુધી નિંદ્રા લેવાની વાત નથી, એક ધારું તપ થતા અને મૌન રહ્યા છે. આમ તો તીર્થંકર હિન્દુ દેશામાં ઉપદેશ આપતા કે જેથી વ્યવસાય રૂપ અગ્નિ તો પ્રાય થઈ શકે નહીં. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, ત્યાં એમને રુચિ હોય, જ્ઞાન દશાવાળાને ભોગ અને વ્યવસાયમાં રુચિ હોય તો જ્ઞાન દશા હોય એમ બની શકે. અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્ફળ હતા અને ગ્રહસ્થ દશામાં સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આચરણની વાત કરે તો બધું કે ભૂમિકાને અનુસાર એવો રાગ છે તો કે શ્રદ્ધામાં તો 9 કોટીએ છૂટી જવું જોઈએ એવી વાત કરે. એનો અર્થ શું? કે જે ચારિત્રમાં 9 કોટીએ પછાણ લેવામાં આવે છે એ શ્રદ્ધાએ પહેલા 9 કોટી આવી ગયું છે, પછી ચારિત્રમાં એનો નિકાલ આવે છે એમ વાત છે. અને એ શ્રદ્ધાની મુખ્યતામાં એમનું જીવન છે અને પરિણમન છે. ચારિત્રના રાગાંશની મુખ્યતામાં સાધકનું જીવન કે પરિણમન બિલકુલ નથી. એટલે સહજ સ્વભાવે ગ્રહસ્થવાસમાં મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા. ભગવાન વર્ધમાન સ્વામીની ગ્રહસ્થ દશાનું વર્ણન કરે છે. આત્માકાર પરિણામી હતા તે વર્ધમાન સ્વામી પણ એ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્તા, તે વ્યવસાય બીજા જીવે કરીને કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. આવા મહાપુરુષે પણ એમાં અરુચિ હતી છતાં પણ છોડી દીધું. અરુચિ છે માટે ભલે રહ્યું એમ નહીં પાછું, તો પણ એનાથી દૂર પ્રવર્તા. તો બીજા સાધારણ જીવે કયા પ્રકારે એમાં સમાધાન રાખીને રહેવા જેવું છે કે નાના આપણને વાંધો નથી, હવે આપણે કાંઈ વિશેષ એવું કાંઈ વધારે કરતા નથી, આટલું કઈ બસ આટલું બરાબર છે, આટલું ગ્રસ્ત પણ છે, આટલું તો હોય ને આટલું બરાબર છે એમ સમાધાન કોઈ પણ પ્રકારે રાખવા જેવું નથી. એમ મુનિ દશામાં આવે છે જ્ઞાન દશામાંથી, એની પાછળ આ કારણ પડે છે. તે વિચારીને ફરી ફરીને તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તે સ્મૃતિમાં લાવીને વ્યવસાયના પ્રથમ પ્રસંગમાં વર્તતી એવી રુચિ આસક્તિનો થોડો રાગ એને પોતે રુચિ છે વિલય કરવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગી જિજ્ઞાસા મુમુક્ષુ પદને વિશે થઈ નથી. જ્ઞાન દશા તો એક બાજુ રહી એમ કે છે, તારી જ્ઞાન દશાને તો ત્યાં તારો વિચાર કરવા જેવો નથી, પણ જો આવું એને ઉદયમાં પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને એનો નિષેધ ન આવે તો એને યથાયોગ્ય જિજ્ઞાસા પણ નથી, આ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પણ નથી, જિજ્ઞાસા ભાવના પણ નથી અને મુમુક્ષુ પદમાં પણ આવ્યો નથી. જ્ઞાન પદમાં, જ્ઞાન દશાના પદમાં આવ્યો છે એવી વાતો રહેતી નથી, પણ મુમુક્ષુ પદને વિશે થઈ નથી. અથવા તો આજ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવાની છે. આ બહુ માર્મિક વાત નથી કે જો એને યથાયોગ્ય આત્મ સ્વરૂપની આત્મ પ્રાપ્તિની ભાવના નથી તો લોક સંજ્ઞામાં જરૂર ઊભો છે. શું કરવા પછી સુરત ગયા છે એનો આ જવાબ આપે છે. ઊંડે ઊંડે જાણે જાણે સમાજની મુખ્યતામાં જે પરિણમન ચાલે છે અને લોક સંજ્ઞાવાળું પરિણમન છે. વર્ધમાન સ્વામીના વખતમાં કે ઋષભદેવ સ્વામીના વખતમાં કે અત્યારે સુમંદર સ્વામીના વખતમાં એમને અનુસરનારો આખો સમાજ કદી મોક્ષે ગયો હોય એવું તો કદી બન્યું નથી ને બનવાનું નથી. સમુસરણમાં તો ભવિ સિવાય આવતા નથી, એવો ભવિ તો આવતા નથી, છતાંય આખો બધા જાય એવું કદી બનતું નથી. સમુસરણમાં પણ શું હવે અનંત પાસ જઈ આવ્યો, ક્યાં ગયો છું હજી? એટલે એ અપેક્ષા રાખવી કે આમાં સમાજને આમ ફાયદો થાય, સમાજને આમ કરવાથી ફાયદો થાય, સમાજને આમ કરવાથી ફાયદો થાય, એ મૃત્યુ ગૌણ કરવા જોઈએ. અથવા તો આ જીવ લોક સંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવાની છે એ એને એનું ધ્યેય થઈ જાય છે, પણ એને આત્મકલ્યાણ કરવાની તેની જિજ્ઞાસા અથવા ભાવના ઘટતી નથી. કારણ કે બે જીવના સરખા પરિણામ હોય અને એક બંધાય અને બીજો છૂટે એમ ત્રણ કાળમાં બનવા યોગ્ય નથી. નાની પણ આ કાર્ય કરે છે, નાની પણ ઉપદેશ લે છે, અમે પણ ઉપદેશ લઈએ છીએ, નાની ભક્તિ કરે છે, પૂજા કરે છે, અમે ભક્તિ પૂજા કરીએ છીએ, એક બંધાઈને બીજો છૂટે એનું કારણ એ બેના કારણમાં મોટો ફેર છે. એક લોકસંજ્ઞાએ કરે છે, એક આત્મહિતાર્થ કરે છે, બેને દ્રષ્ટિ આખી જુદી જુદી છે, એનો માર્ગ એની પરિણામની ચાલ તદ્દન જુદી છે. ઉપરથી સરખો દેખાય છે, અંદરથી ઉત્તર દક્ષિણ નો ફેર છે. આની તો નજર જ લોકો પર છે કે લોકોમાં હું કેવો દેખાઉં છું. શાસ્ત્રનો અર્થ કરે, શાસ્ત્ર વાંચે, શાસ્ત્રનું પ્રવચન કરે તો એને અંદરમાં એમ રહે હું કાંઈક એવું નવીન કહું બધાને, લોકોને કાંઈક આશ્ચર્ય થાય, લોકોને કાંઈક નવીનતા લાગે, લોકોને કાંઈક મારા વિશે એમ લાગે અરે આવી નવી નવી વાતો ક્યાંથી કાઢે છે. ભાઈ, વસ્તુનું સ્વરૂપ અનાદિથી છે, એમાં તારું કંઈ નવીન કાઢેલું, નવીન કઢાયું નથી. નવીન કરવા જતાં કાંઈક નવી કલ્પના થઈ જશે. વસ્તુનું બોલ તો અનાદિથી જે થાય છે, અનંતા તે શંકરો કયા છે. સત્પુરુષો તો એમ કહે છે કે અમારા શ્રી ગુરુએ આમ કહ્યું છે, સંતોએ આમ કહ્યું છે. આ ગુરુદેવ કુનકુંદાચાર્યની વાત કરે તો કહે છે કે ભગવાનના આડતિયા થઈને વાત કરે છે, માલ લઈ આવ્યા છે ત્યાંથી, મહાવિદેયમાંથી માલ લઈને આવ્યા છે ને એમનો માલ એના આડતિયા થઈને વેચે છે. હું નવું તને દેખાડું છું એ વાત તો ક્યાંય આવતી નહીં, પણ લોકસંજ્ઞા વાળાને એમ થાય જાણે કોઈ નવો ધડાકો કરતા હોય લોકોને આશ્ચર્યમાં. હું તો એની લોકોની નજરમાં વિશેષતા પ્રાપ્ત કરવી છે ને, એટલે સકાર આખો જુદો રહ્યો છે અને એમાં એનું આત્મકલ્યાણ ક્યારેય થતું. એક સમયસાર વાંચીને છૂટે ને બીજો સમયસાર વાંચીને બંધાય, એનું એ સમયસાર નો આધાર પોતાની કાર્ય પદ્ધતિ ઉપર છે. સમયસાર તો સમયસાર સમયસારમાં નિષ્ક્રિય છે, એ તારા આત્મામાં સક્રિય થાય એવું. એટલે જો આત્માર્થીપણું ન આવે તો લોકસંજ્ઞા પણ એવું ઊભું થઈ જાય, એવું દ્રઢ થઈ જાય. એને ખબર ન હોય કે હું લોકસંજ્ઞામાં વર્તો છું, ખબર ના રહી. એ દ્રષ્ટિ બહાર રહેવાનું કારણ છે. બહારમાં પછી ત્યાંથી દ્રષ્ટિ ખસી શકે નહીં. પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે અને શું પોતે જ પરમાત્મા વાતે વાતે એવી વાત કીધી. આમ તો જગત ની અંદર જે પરમાત્મા હોય એનાથી કોઈને ઊંચું સ્થાન દેવામાં આવતું નથી, ભલે દરેકને જે પોતપોતાના વિષયને પરમાત્મા માન્યા હોય. જગતમાં પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે, પ્રસિદ્ધપણે આ વાત છે કે પરમાત્મા સર્વોત્કૃષ્ટ કહેવાય છે. તો પછી બીજું કોઈ નથી પણ પોતે શબ્દની વિસ્પતિ અર્થ લઈએ તો આત્માનું પરમ સ્વરૂપ, પરમ એટલે ચોખ્ખું શુદ્ધ મૂળ સ્વરૂપ, એને પરમ આત્માનું પરમ સ્વરૂપ એટલે પરમ આત્મા એમ કહેવામાં આવે છે. પછી રૂઢિ અર્થનું પરમાત્મા 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 એમ, અને તે જ ઉત્કૃષ્ટપણે સર્વોત્કૃષ્ટપણે પરમ ઉપાધે હોવાથી એને પરમાત્મા કહેવામાં આવે છે. વિષ્ણુ પોતે જ કહે, કોઈ બીજાની વાત એ નથી. કલ્પના કરીશ નહીં કે એ કોઈ બીજાની વાત છે અને પરમાત્મા નામ પડતા ક્યાંક બીજે શોધખોળ કરવામાં દ્રષ્ટિ જાય. સારો પરમાત્મા તો ક્યાંય મળે એવું નથી. એટલે એમ કહેવામાં આવે છે કે જે બીજા પરમાત્માઓ થયા તે તારા જેવા છે, તું એના જેવો છે એમ કહેવાને બદલે તારા જેવા છે એમ જો ન સમજાતું એને એમ કે તું એના જેવો છે. પછી ખરેખર તો એ તારા જેવા છે, મૂળમાં તું એવો છે. પરમાત્માની બહુ ઉત્કૃષ્ટ પદ્ધતિથી વાત આવે છે. તીર્થંકર દેવ હતું ને, એટલે એમનો કોઈ આ વિષયની અંદર કહેવાનો જે પ્રકાર હતો એ કોઈ સાતિશય પ્રકાર હતો. જેમ બીજી ઘણી સુક્તિ હોય એવું લાગે કોઈ વાર પણ કોઈ દૈવી વાણી ચાલી રહી છે અને એ તમામ વાણીનું કેન્દ્ર સ્થાન એ પરમાત્મા તત્વ પરમાત્મા સ્વરૂપ આત્મા છે. નિત્ય આનંદ, જ્ઞાન આનંદ, નિર્મળા આનંદ, ચિદાનંદ આનંદ, આનંદ આનંદ બધી મુખ્યતામાં ચોક્કસ હજારો વર્ષ સુધી રહેશે એમ. હા, ટેપમાં હજારો વર્ષ સુધી રહેશે, ટેપમાં હજારો વર્ષ સુધી રહેશે. એક ટેપની આયુષ ભલે હજારો વર્ષ નહીં હોય પણ એની પરંપરા છે એને હજારો વર્ષ સુધી રહેશે. માસ્ટર કોપી તો આપણે લગભગ થઈ ગઈ છે, આબેહૂબ એકદમ અવાજમાં છે. ઊંચી કક્ષાની કેટલાક ઇમ્પોર્ટન્ટ છે એ ટકવાની ચીજ છે, એ નાશ થવાની ચીજ. આમ તો વિડીયો મેટર બધી કોમ્પ્યુટરાઇઝ થાય છે, જે ઓડિયો મેટર પણ કોમ્પ્યુટરાઇઝ ઇન્ડિયામાં નથી થતું. જાપાન અને અમેરિકામાં શરૂઆત થઈ છે, સંભળાય એવી ચીજને કોમ્પ્યુટરાઇઝ કરી નાખે. એટલે આટલી એવી જગ્યામાં હજારો પ્રવચનો કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા. જ્યારે જે જોઈ કાઢો બાદ અત્યારે જ્યાં રેકોર્ડ રાખે ને ફાઇલોની ફાઇલો બધી વિડીયોમાં લઈને પછી એને કોમ્પ્યુટરાઇઝ. વિડીયો એટલે વિઝનથી જે જણાય તેને વિડીયો કહે છે, અને કાનથી સંભળાય એને ઓડિયો કહે. ઓડિયોગ્રામ નથી કરતા કાને વેરાશ આવે છે. પરમાત્મા નો તું પરમાત્મા છો એનો પુકાર કરે. સામાન્ય અવાજ નથી, એને બરાબર સંભળાય એવો અવાજ છે. અંદરમાં એની પામરતાના બધા પડદા તૂટી જાય એવો અવાજ છે. અને એ તો ખરેખર એમ છે, કોઈ કલ્પના કરીને કીધું છે, વધારીને મીઠું મરચું ભભરાવીને વઘાર કરીને કીધું છે એમ નથી. વસ્તુની સ્થિતિ પ્રસિદ્ધ કરી દીધી છે. એની પાત્રતા હોય તો પોતાના પરમાત્મા પદને પડખું ફેરવે ત્યાં જોઈ લે, એટલી વાત. પડખું ફેરવે ત્યાં એ તો, કારણ પરમાત્મા ખડો જ છે, સદાય ખડો છે.
Yeah.